નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે દેવી કેમ આરાધ્ય છે અને આ દેવી એટલે શું. એટલે સુતજી આપણને સમજાવે છે કે આ દેવી જે છે એ આપણી બધાની અંદર રહેલી એ કોમન શક્તિ છે. એ શક્તિ જે છે એ આપણામાં છે, એવી જ રીતે દેવમાં પણ છે. બ્રહ્માજીમાં સાત્વિકી શક્તિ છે, વિષ્ણુજીમાં રાજસી શક્તિ છે અને શંકર ભગવાનમાં તામસી શક્તિ છે. અને આ જે શક્તિઓ જે છે એ શક્તિનો પ્રાદુર્ભાવ જ આપણું જીવન ચલાવે છે. જ્યારે શક્તિ જતી રહે છે ત્યારે મૃત્યુ છે. એટલે એ જે શક્તિ છે, એ જે કોમન થ્રેડ છે આપણા બધાની વચ્ચે, એ જ કનેક્શન છે એની સાથે. અને એટલા માટે આપણે જે પ્રાર્થના કરવાની છે, આપણે જે ચિંતન કરવાનું છે, આપણે જે પૂજન કરવાનું છે, એ પૂજન એ શક્તિનું છે. અને એ શક્તિ એ આપણને મોક્ષ તરફ લઈ જશે, મોક્ષથી પણ પર તરફ લઈ જશે. એની વાત આપણે કાલે કરી છે. પણ આ શક્તિની જે વાત કરી રહ્યા છે, દેવીના આરાધ્યની જે વાત કરી રહ્યા છે, એ વાત થઈ રહી છે આપણી કે મધુ કૈટભ નામના અસુરો ભગવાન વિષ્ણુ સૂતા છે ને એમના કાનના મેલમાંથી જન્મ્યા છે. અને એ અસુરો હવે બ્રહ્માજીને કહી રહ્યા છે કે તમે અમારી જોડે યુદ્ધ કરો. એટલે બ્રહ્માજી દોડ્યા છે વિષ્ણુ ભગવાન પાસે, પણ વિષ્ણુ ભગવાન તો સૂતા છે. બ્રહ્માજી કહે છે આમને કેવી રીતે ઉઠાડું, આમને તો કોઈ માયા લાગી છે કે શું. પણ એ શક્તિનો પ્રતાપ છે. એટલે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની અને પછી એ દેવીની, એ શક્તિ તત્વની પૂજા કરી છે. અને ત્યારે એ તામસી શક્તિ ભગવાન વિષ્ણુના શરીરમાંથી બહાર આવી અને એણે બ્રહ્માજીને સમજાવ્યા છે. આજના અધ્યાયમાં આપણે કે એ દેવીના પ્રસાદથી ભગવાન વિષ્ણુ શ્રી હરિએ કેવી રીતે મધુ કૈટભનો વધ કર્યો તેની વાત જાણવી છે. એટલે આજનો અધ્યાય પણ એ આખી જે ઘટના છે આપણી, જ્યાંથી આપણે આ શરૂઆત કરી હતી, પ્રશ્ન થયો હતો કે દેવીને કેમ ભજવા, એની જે વાત છે એ શરૂ થઈ હતી મધુ કૈટભની કથાથી. આજે એ કથાનો આપણે અંત કરીશું. સુતપુરાણી કહે છે કે જે સમયે તે જગતગુરુ શ્રી વિષ્ણુના શરીરમાંથી નિંદ્રા નીકળી ગઈ અને નેત્ર, હૃદય અને નાકમાંથી તેજ નીકળવા લાગ્યું, ત્યારે તે ઉત્તમ તામસી શક્તિ બહાર આવી અને આકાશમાં ખડી થઈ ગઈ. અને પુનઃ પુનઃ જાણે એવો અવાજ આવ્યો અને જગન્નાથ જાગી ઉઠ્યા. ત્યારે તેઓએ ભય વ્યાકુળ એવા બ્રહ્માજીને જોયા અને તેજસ્વી ભગવાન મેઘના સદૃશ ગંભીર વાણીથી બ્રહ્માજીને કહેવા લાગ્યા. શ્રી વિષ્ણુ કહે છે કે હે બ્રહ્મન, તપનો ત્યાગ કરી તમે અહીં ક્યાંથી આવ્યા છો અને તમે ભયથી વ્યાકુળ કેમ થયા છો? તો બ્રહ્માજી કહે છે કે હે દેવ, આપના કાનના મેલમાંથી આ ઉત્પન્ન થયેલા મધુ અને કૈટભ રાક્ષસો ઘોર રૂપ અને મહાબળવાન છે. હે જગતપતિ, એ ઉભયથી ભય પામેલો હું તમારા સમીપમાં આવેલો છું અને એટલા વાસ્તે હે વાસુદેવ, ભયથી વ્યાકુળ એવા મારી વિચેતનની આપ રક્ષા કરો. વિષ્ણુ કહે છે કે તમે સાવધ થાઓ, હું એ ઉભયનો વધ કરીશ. તે મૂઢ રાક્ષસો આયુષ્ય વિનાના હોવાથી જ મારી સમીપ યુદ્ધ કરવાને આવેલા છે. સુતપુરાણી કહે છે કે દેવેશ, એવા જનાર્દનના આવા વાક્ય સાંભળીને તે મૂઢ રાક્ષસો અતિ બળવાન એવા તેઓ બ્રહ્માજીને શોધીને મદથી ગર્વિત એવા તે રાક્ષસો બ્રહ્માજી પાસે આવીને ઊભા રહ્યા. નિરાધાર વિગત જવર એવા બની કરીને તે મદોન્મત એવા રાક્ષસો બ્રહ્માપતિ વધવા લાગ્યા. આ રાક્ષસો બ્રહ્માજીને કહે છે કે ત્યાંથી ભાગીને આના સમીપમાં તું કેમ આવ્યો છે? અમારી સાથે તું યુદ્ધ કર. આ પુરુષના દેખતામાં જ અમે તને મારી નાખીશું. પછી શેષ શૈયા પર સૂતેલા એવા આ પુરુષને પણ અમે મારી નાખીશું. વાસ્તે તું હવે યુદ્ધ કર, અથવા તો તમારો હું દાસ છું એમ કહી અમારે શરણે થા. સુતપુરાણી કહે છે, આ વાક્યો સાંભળીને જનાર્દન ભગવાન કહેવા લાગ્યા કે હે દૈત્યો, તમે મારી સાથે યુદ્ધ કરો, હું તમારા ઉભયનો મદ હરી લઈશ. હે મદોન્મતો, હે મહાબળવાનો અને હે મહાભાગ્યવાળાઓ, જો ઈચ્છા હોય તો તમે મારી સાથે યુદ્ધ કરો. વિષ્ણુના આવા વચનો સાંભળીને ક્રોધથી વ્યાકુળ એવા એ દૈત્યો જળમાં નિરાધાર ઊભા રહીને ભગવાન વિષ્ણુની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ત્યારે ક્રોધાયમાન થયો એવો મધુ હરિની સાથે લડવાને સન્મુખ થયો ને કૈટભ પણ લડવા માટે ચાલ્યો. બે મત મલ્લોના સમાન વિષ્ણુ અને મધુ લડવા લાગ્યા. મધુ થાકી ગયો હોવાથી કૈટભ લડવા લાગ્યો. પાછો મધુ, ફરી કૈટભ, વળી પાછો મધુ અને ફરી કૈટભ, એમ તે રાગથી આ દૈત્યો વારા ફરતી શ્રીહરિની સાથે સંગ્રામ કરવા લાગ્યા. આ સંગ્રામને બ્રહ્મા ને અંતરિક્ષમાં ઉભેલી દેવી એ બે જોતા હતા. આ રીતે યુદ્ધ કરતા એ દૈત્યો થાક્યા નહીં ને શ્રીહરિને થાક લાગ્યો. જ્યારે યુદ્ધ કરતા કરતા 5000 વર્ષો વીતી ગયા ત્યારે ભગવાન વિષ્ણુ તેઓના મૃત્યુના ઉપાયને ચિંતવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ વિચાર્યું કે મેં બરાબર 5000 વર્ષ પર્યંત યુદ્ધ કર્યું, છતાંય આ રાક્ષસો શાંત થતા નથી અને મને પરિશ્રમ લાગ્યો જણાય છે. મારું બળ અને શૂરતા ક્યાં ગયા? આ બે તો કુશળપૂર્વક છે, આનું શું કારણ હશે? આ વાતનું ચિંતન કરતા ભગવાન હરિ વિચારવા લાગ્યા. આ પ્રકારે આ ઉભય મદોન્મત દૈત્યો ભગવાનને ચિંતા કરતા દેખીને મનમાં બહુ પ્રસન્ન થતા મેઘ જેવી ગંભીર વાણીથી ભગવાનને કહેવા લાગ્યા, હે વિષ્ણુ, જો તમારામાં બળ ન હોય અને તમે યુદ્ધથી ઠંડા પડી ગયા છો તો હું તમારો દાસ છું એવી શિર પર અંજલિ કરો. હે મહામતે, જો સમર્થ હો તો અમારી સાથે યુદ્ધ કરો. તમને મારીને જ અમે જ ચતુર્મુખ પુરુષનો વધ કરીશું. આ પેલા ચતુર્મુખ પુરુષ એટલે બ્રહ્માજી, હજી તો એમની જોડે તો પાછું યુદ્ધ કરવું જ છે. એટલે આ જે મધુને કૈટભ છે એ લાગી પડ્યા છે બરાબરના. સુતપુરાણી કહે છે કે ભગવાન વિષ્ણુ તે રાક્ષસોના આવા વચનો સાંભળીને ને સામપૂર્વક મનોહર વાણી બોલવા લાગ્યા. ભગવાન કહે છે કે શ્રાંત, ભીત, પતિત, શસ્ત્ર ત્યાગી અને બાળક પર વીર પુરુષો શસ્ત્ર છોડતા નથી એવો સનાતન ધર્મ કહ્યો છે. મેં તમારી સાથે 5000 વર્ષ પર્યંત સંગ્રામ કર્યો છે અને હું એકલો છું અને તમે બે છો તથા મહાબળવાન છો ને વારાફરથી લડો છો. તમે વારાફરથી વિશ્રામ લેતા આવ્યા છો, તેથી હું પણ વિશ્રામ લઈને તમારી સાથે યુદ્ધ કરીશ એમાં સંશય નથી. હું વિશ્રામ લઈને ન્યાયપૂર્વક યુદ્ધ કરીશ, વાસ્તે ત્યાં સુધી તમે બે રાહ જોઈને ઊભા રહો. સુતપુરાણી કહે છે, વિષ્ણુના આવા વચનો સાંભળીને ઉભય દૈત્યો વિશ્વાસને પ્રાપ્ત કરીને સંગ્રામના નિશ્ચયથી દૂર જઈને ઊભા રહ્યા. ચતુર્ભુજ એવા વાસુદેવ તે રાક્ષસોને દૂર ઊભેલા જાણીને મનમાં તેઓના વધના કારણનું ધ્યાન કરવા લાગ્યા. ચિંતન કરતા કરતા એ વાત તેઓએ જાણી લીધી કે દેવીએ એ ઉભયને વરદાન આપ્યું છે અને સંગ્રામમાં સ્વેચ્છા મૃત્યુ થાય એવું વરદાન આપ્યું છે, એટલે આ બે શ્રાંત નહીં જ થાય. મેં એઓ સાથે વૃથા યુદ્ધ કર્યું અને મારો શ્રમ પણ વૃથા ગયો. આવો નિશ્ચય છે ત્યારે હું શી રીતે તેઓ સાથે યુદ્ધ કરું? યુદ્ધ કર્યા વિના એઓ અહીંથી કયા પ્રકારે દૂર થશે? અને વધ કર્યા વિના આ મદથી છકેલા રાક્ષસો અતિવ દુઃખદાતા થઈ પડશે. દેવી ભગવતીએ તેઓને જે વરદાન આપેલું છે તે પણ અતિ દુર્ઘટ છે. કોઈ દુઃખી મનુષ્ય પણ પોતાની ઈચ્છાથી મરણને ઈચ્છતો જ નથી. રોગગ્રસ્ત દીન મરતો હોવા છતાં મૃત્યુને ચાહતો નથી. તો પછી આ ઉભાએ મદોન્માદ શી રીતે મૃત્યુની ઈચ્છા કરે? ન જ કરે. આ સમય કામદાતા વિશ્વાશક્તિના શરણ વિના ને તેના પ્રસન્ન થયા વિના કોઈ પણ કામના સિદ્ધ થશે નહીં. આ પ્રકારે વિચાર કરીને આકાશમાં સ્થિત યોગનિદ્રારૂપ મનોહર શિવાના ભગવાન દર્શન કરવા લાગ્યા. અને અમેય આત્મા એવા આ વિષ્ણુ બે હાથ જોડી કરી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને એ ઉભયના નાશના નિમિત્ત વાસ્તે વરદાતા ભુવનેશ્વરીને પ્રાર્થવા લાગ્યા. શ્રી વિષ્ણુ કહે છે, હે મહામાયે, સૃષ્ટિ અને સંહારકારીણી દેવી, હે અનાદિ નિધન ચંડિકા, ભોગ મોક્ષને આપનારી હે શિવે, હું તને પ્રણામ કરું છું. તારા સગુણ નિર્ગુણ રૂપને હું નથી જાણતો અને જે તમારા અસંખ્ય ચરિત્રો છે તેને તો કોણ કહી સંભળાવી શકે. મેં તમારા દુર્ઘટ પ્રભાવને જાણી લીધો છે કે હું આ નિંદ્રાવશ થઈને અચેતન થઈ ગયો હતો. બ્રહ્માજીએ માનપૂર્વક મને વારંવાર જગાડવા શ્રમ કર્યો, પરંતુ સર્વથા સંકુચિત ષટ ઇન્દ્રિયો હોવાને કારણે હું જાગ્યો નહીં. હે અંબિકા, તમારા પ્રભાવથી જ હું અચેતન તત્વને પ્રાપ્ત થયો અને તમારા છોડવાથી જ હું જાગૃત થયો ને મેં બહુ યુદ્ધ કર્યું. હું તો થાકી ગયો અને આ બે તો વરદાન મળ્યાના કારણે શ્રાંત ન થયા ને આ બે વળી બ્રહ્માજીને મારવા તત્પર થયા. હે માનદાતા, ત્યારે મેં દ્વંદ્વ યુદ્ધને માટે આ બેને સંગ્રામમાં બોલાવ્યા અને એઓની સાથે મહાવર્ણમમાં મેં ઘોર યુદ્ધ કર્યું, પરંતુ તેઓના મરણના મેં મહા અદ્ભુત વરદાનને જાણી લીધું, અને એ જાણીને હું શરણદાતા એવા તારા ચરણના શરણોમાં આવ્યો છું. હે માતા, હવે મને સહાયતા કરો. હું યુદ્ધ કર્મથી ખિન્ન થઈ રહ્યો છું. હે દુઃખનાશિની, એઓ તમારા વરદાનથી દર્પિત છે. તે પાપીઓ મને મારવાને તૈયાર થયા છે. હવે હું શું કરું? ક્યાં જાઉં? આવા વાક્યો સાંભળીને દેવી ત્યારે હસીને બોલી, વાસુદેવ એવા જગન્નાથ વિષ્ણુને પ્રણામ કરતા દેખી દેવી બોલી, હે દેવાધિદેવ, તમે ફરી વળી યુદ્ધ કરો, અને તે વેળા તે બેને છેતરીને મારો, અને હું એ બેને પોતાની બુદ્ધિથી મોહિત કરી નાખીશ. હે નારાયણ, મારી માયામાં મોહિત થયેલા એવા બે રાક્ષસોનો તમે વધ કરો. સુતપુરાણી કહે છે કે પ્રીતિયુક્ત માતાના વચનો સાંભળીને વિષ્ણુજી પાછા એ મહાસાગરમાં સંગ્રામ સ્થળમાં આવીને ઊભા રહ્યા, અને એ બળવાન રાક્ષસો પણ યુદ્ધ કરવા સારું આવ્યા. વિષ્ણુને ત્યાં ઊભેલા જોઈને એ બોલ્યા, ઈચ્છા હોય તો તમે યુદ્ધ કરો, અથવા ઊભા રહો ઊભા રહો, કારણ કે જય પરાજય દૈવાધીન છે જ. સબળનો જય થાય છે, અને દૈવયોગે ક્યારેક દુર્બળ પણ જય પામે છે. આટલા વાસ્તે મહાત્માઓએ હર્ષ શોક કરવો ઘટતો નથી. પૂર્વે પણ દાનવોના વેરી વિષ્ણુએ ઘણા દૈત્યોને જીતેલા છે. હમણાં વિષ્ણુ પણ આ દૈત્યોની સાથે યુદ્ધ કરતા પરાજિત થયા છે. સુતજી કહે છે કે આ પ્રમાણે બોલીને તે મહાબાહુ એવા રાક્ષસદ્વય લડવા તૈયાર થઈ ગયા. આવેલા એ રાક્ષસોને જોઈને અદ્ભુત પરાક્રમવાળા વિષ્ણુ મુષ્ટિથી તેઓને તાડન કરવા લાગ્યા, અને તેઓ પણ મુષ્ટિથી હરિને તાડન કરવા લાગ્યા. આ પ્રકારે પરસ્પર દારૂણ યુદ્ધ થયું. ત્યારે એ મહાપરાક્રમીઓને યુદ્ધ કરતા દેખીને નારાયણ નમ્રદ્રષ્ટિથી ભગવતીને જોવા લાગ્યા. સુતજી કહે છે, આ વેળાએ વિષ્ણુના દીન વદનને દેખીને તે તામ્રલોચીની દેવી પ્રસન્ન થઈ, અને એ ઉભય રાક્ષસોને દેખીને કટાક્ષયુક્ત કામબાણોથી તેઓને ભેદવા લાગી. અત્યંત મંદ હાસ્ય ને પ્રેમ ભાવથી યુક્ત એવી ભગવતીને તે દાનવોએ દીઠી, અને એ બંને પાપાત્મા દેવીનું વદન વિલોકવાથી મોહિત થઈ ગયા. દેવીમાં આ વિશેષ દેખીને તે રાક્ષસો કામબાણથી પીડાવા લાગ્યા, ને દેવીની કાંતિ દેખીને ત્યાં જ થંભી ગયા. ભગવાને પણ આ દેવીની ચેષ્ટા દીઠી, અને કાર્યકુશળ ભગવાન દૈત્યોને મોહિત થયેલા સમજીને હાસ્યયુક્ત મેઘ સમાન ગંભીર શબ્દ કરી બોલવા લાગ્યા કે તમે બંને વીર ઈચ્છા પ્રમાણે મારી પાસેથી વરદાન માગી લો. હું તમારા યુદ્ધથી પ્રસન્ન થઈને તમને આ વરદાન આપીશ. મેં મારી સાથે યુદ્ધ કરતા પૂર્વે ઘણા દૈત્યો દીઠેલા છે, પરંતુ તમારા જેવા કોઈ દીઠા નથી, ને સાંભળ્યા પણ નથી. એથી કરીને તમારા અતુલ બલ ઉપર હું અતિવ પ્રસન્ન થયો છું. હું તમે બંને બળવાન ભ્રાતાઓને યથોચ્છત વરદાન આપીશ. સુતપુરાણી કહે છે, આવા વિષ્ણુના વચનો સાંભળીને એ ઉભય અસુરો કામદેવથી પીડિત થયા હોવાથી અભિમાનપૂર્વક જગતને આનંદ કરનારી તે મહામાયાને દેખી કરી કામથી આર્ત બનીને કમલલોચન એવા ભગવાન વિષ્ણુના પ્રતિ કહેવા લાગ્યા, હે હરિ, અમે યાચક નથી, તમે શું દેવાની ઈચ્છા કરો છો? અમે તો દાતા છીએ. હે દેવેશ, અમે તો તમને વરદાન આપી શકીએ તેવા છીએ. હે ઋષિકેશ, તમે તમારા મનમાં અભિલાષિત વરની ઈચ્છા કરો. હે વાસુદેવ, અમે તમારા અદ્ભુત યુદ્ધથી પ્રસન્ન થયા છીએ. તેઓના આવા વચનો સાંભળીને ભગવાન બોલ્યા, જો તમે મારા પર પ્રસન્ન હો તો તમારા બંનેનો વધ મારાથી થાવ. સુતપુરાણી કહે છે, બંને દાનવો આવા વિષ્ણુના વચનો સાંભળીને અતિવ આશ્ચર્ય પામ્યા ને આપણે ઠગાયા એવો વિચાર કરતા શોકમાં વ્યાકુળ થયા. મનમાં વિચાર કરીને તે દાનવો વિષ્ણુને કહેવા લાગ્યા અને સ્થળ રહિત જળમય ભૂમિને દેખીને તેઓ બોલવા લાગ્યા કે હે હરિ, તમે અમને પ્રથમ વર આપવાનું વચન આપ્યું છે તો આપ પણ સત્યવાદી થઈને અમને વરદાન આપો. હે મધુસૂદન, આપ નિર્જળ દેશમાં અમારો વધ કરો. આ પ્રકારે આપ પણ સત્ય પ્રતિજ્ઞા પાળો. ત્યારે ભગવાને ચક્રનું સ્મરણ કર્યું ને હસતા હસતા કહેવા લાગ્યા કે હે મહાભાગ દૈત્યો, હું તમારો વધ નિર્જળ ભૂમિમાં કરીશ. અને આમ કહી ભગવાને પોતાનો વક્ષ પ્રદેશ વિસ્તાર્યો અને દૈત્યોને નિર્જળ ભૂમિ દેખાડી અને કહ્યું, હે દૈત્યો, અહીં જળ નથી, તમારા શરીરનો અહીં જ ત્યાગ કરો, એટલે હું અને તમે સત્ય પ્રતિજ્ઞા વાળા થશું. આ શબ્દ સાંભળતા તેવે રાક્ષસ ભ્રાતાઓ વિચાર કરીને પોતાના દેહનો સહસ્ત્ર યોજન પર્યંત વિસ્તાર કરવા લાગ્યા. એમણે પોતાનું પણ શરીર મધુને કૈટભે વિસ્તાર્યું, સહસ્ત્ર યોજન જેટલું મોટું બનાવી દીધું. ત્યારે વિસ્મય પામેલા ભગવાને પોતાના સાથળનો વિસ્તાર એથી પણ બમણો કર્યો. ત્યારે તે રાક્ષસો તે પરમ અદ્ભુત એવી ભગવાનની જ ઘામાં શિર ધરી રહ્યા. ત્યારે વિષ્ણુએ ચક્રથી તેઓના શિરનું છેદન કરી દીધું. જે વેળાએ વેગથી વિષ્ણુએ જ ઘાના ઉપર તેઓના મસ્તક છેદી નાખ્યા ત્યારે તે સમયે તે મધુને કૈટભ પ્રાણરહિત થયા અને તેઓના મેદથી સંપૂર્ણ સાગર ઢંકાઈ ગયો. ત્યારથી સર્વ પ્રકારે કરીને પૃથ્વીનું નામ મેદિની પડ્યું. એ જ મુનીશ્વરો આ જ કારણથી મૃતિકા અભક્ષ છે. જે કંઈ આપે પૂછ્યું તે અમે કહી બતાવ્યું. મહાવિદ્યા મહામાયાનું પંડિતોએ સદા સેવન કરવું જોઈએ. સઘળા સુર અસુરોએ આ પરમ શક્તિની ઉપાસના કરવી જોઈએ. આથી અધિક ત્રણેય ભુવનમાં બીજું કોઈ નથી. આ વેદશાસ્ત્રનો નિર્ણય સત્ય છે. સત્ય છે કે નિર્ગુણ અને સગુણ એવી પરાશક્તિનું સેવન અવશ્ય કરવું જોઈએ. આજના અધ્યાયમાં આપણે એટલી બધી અદ્ભુત વાતો સાંભળી છે. આમ વાત માત્ર સાંભળી છે કે બે અસુરો છે, અને એ બે અસુરો જે છે એમણે ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કર્યું, અને ભગવાન વિષ્ણુ સાથે હજારો વર્ષો સુધી યુદ્ધ કર્યું, પણ ભગવાન વિષ્ણુ એમને હરાવી શક્યા નથી. અને ત્યારબાદ ભગવાન વિષ્ણુએ એ શક્તિની યાદ કરી, એના વિશે ચિંતન કર્યું, અને એ શક્તિએ કીધું, એ દેવીએ કીધું કે હું એ બે રાક્ષસોને મોહિત કરીશ, અને પછી તમે એમના પ્રાણ હરી લો. હવે એમાં બે ત્રણ બહુ મહત્વની વાતો થઈ છે. માત્ર યુદ્ધ તરીકે આપણે એને જોઈએ તો એક કથા થઈ ગઈ, પણ આ મધુ અને કૈટભ છે કોણ? એ ભગવાનના કાનના મેલમાંથી જન્મ્યા છે, અને એ પછી એ જળમાં પડ્યા છે, અને એ જળમાં પડ્યા છે ને ત્યાં એમનો વિકાસ થયો છે. એટલે બે રીતે વિચારવું રહ્યું. એક કે જળમાં આપણે જેમ આગળ વાત કરી હતી એ પ્રમાણે જળમાં જીવની ઉત્પત્તિ થઈ છે, પણ બીજી મહત્વની વાત એ છે કે જળમાં જ એ પેલા વાયરસ ને બેક્ટેરિયા જન્મ્યા છે, અને હજારો વર્ષ સુધી આપણે એની સાથે યુદ્ધ કર્યું છે, પણ હજી એ વિજય પામ્યા નથી, અને વિજય પામવો અશક્ય છે, કારણ કે ભગવાન વિષ્ણુ પણ વિજય નથી પામી શકતા. એટલે એ જળ જે છે એ વિશે સમજવાનું છે. બીજી વાત એ છે કે આ જે મધુને કૈટભ છે એ કોઈ પ્રકારના એવો એ પ્રકારે આપણને સમજાવવાની વાત છે કે જ્યારે પણ તમે જળ કોઈ પણ પ્રકારનું લો, નદીમાં વહેતું જળ, તળાવનું જળ, ક્યાંયનું પણ જળ લો, તો ચેક કરો. કેમ? હવે તો આપણે એવી સોસાયટીમાં આવી ગયા છે કે જ્યાં આપણને મિનરલ વોટર ને જાત જાતની બોટલો મળે છે પાણીની, પણ એ સમયે એવી બોટલો કે એવું પાણી હતું નહીં. લોકો તો પાણી એમને એમ પીતા. એટલે આ જે પાણી પી રહ્યા છે તો એ પાણીની અંદર આ મધુને કૈટભ રહ્યા છે. એટલે ધ્યાન રાખો. બહુ મહત્વની વાત કરી છે, મર્મની વાત કરી છે. બીજી વાત કરી છે કે પૃથ્વી પર જ્યારે એમનો વધ થયો ને પૃથ્વી પર પડ્યા એટલે પૃથ્વીનું નામ મેદિની પડ્યું, અને એનાથી શું થયું છે? સાગર ઢંકાઈ ગયો છે એમના મેદથી. એટલે એ જે મેદ છે એ આ માટી છે, એટલા માટે માટી નથી ખાવાની, કારણ કે માટીમાં પણ એ જ બધા વાયરસીસ ને બેક્ટેરિયા રહ્યા છે. મેદિની છે, મેદ છે, એને અવોઇડ કરવાનું છે. પણ એમાંથી જે બીજાંકુરણો થઈ અને એ જે ફળો ફૂલો અને એ બધું જન્મે છે એ ખાવાનું છે, એવી વાત છે. અદ્ભુત વાત કરી છે કે આપણે આ યુદ્ધ ચાલુ જ રાખવાનું છે. બીજી તરફ એક કમ્પ્લીટ હિસ્ટોરિકલ ફેક્ટ્સની તરફથી જોઈએ આપણે તો, જો આ યુદ્ધ પૃથ્વી ઉપર થતું હોય તો તમે વિચારો તો આપણે દુનિયાના જુદા જુદા રણો જોઈએ છે, પણ એ રણ જે છે એ મિલિયન્સ ઓફ યર્સ પહેલાં એકચ્યુઅલમાં બધા સાગર હતા. તમે કોઈ પણ રણમાં જશો તો તમને ઘણી વખત શંખલા મળશે, એનું કારણ એ જ છે, કારણ કે ત્યાં પાણી હતું, એ પાણી સુકાઈ ગયું છે અને ત્યાં હવે માત્ર મૃતિકા છે, એ અભક્ષ છે, અને એ પણ જાણવાનું છે. એટલે ખૂબ બધી મર્મની વાતો કરી છે, ખૂબ બધી સંસ્કારની વાતો કરી છે, અને ફરીવાર આપણે જાણ્યું કે ભગવાન વિષ્ણુને પણ એ શક્તિનું ધ્યાન કરવું પડે છે, અને એ શક્તિ આપણી અંદર પણ એટલી જ રહેલી છે, અને એ શક્તિ એ પરમ તત્વ જે છે એની તરફ આપણે ચિંતન કરવાનું છે. આજે બસ આટલું છે. હું આપની અંદર બેઠેલી તે પરમ તત્વ, તે પરમ શક્તિને પ્રણામ કરું છું. નમસ્કાર.
હતી.